मंगलम भगवान वीरो मंगलम गौतम भणि मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्व मंगल महांगल्यम सर्व कल्याण कारकम प्रदानं सर्वधर्माणां जैनं जयतुं शासनम् जैनं जयतुं शासनम् नमः समय साराय स्वानुभूत्या चकाशते चित्स भावाय भावाय सर्वभावान्तरचिदे आत्मरूपयानुपम अद्भुत याहि लखे भवसिंधुतरो आत्मरूप समय सार पूर्वरंग अधिकार 19वीं गाथानी जो टीका है ये टीका नो जे बीजो पड़ाव है जे बीजो पड़खू है इन्ना उपर आज चर्चा अपने संक्षिप्त में करवी से बहु उपयोगी चर्चा से केम के अत्यार सुधी ये चर्चा थी कि आत्मा अज्ञानी केवी रीते थे अज्ञान नु स्वरूप बताव अज्ञान नु लक्षण बताव अर्थात तो अत्यार सुधी आत्मानो जे रोग छे नु निदान करावे हवे अज्ञान केवी रीते मटे ए अज्ञान नो अभाव केवी रीते थाय केवी रीते आ जीव प्रतिबुद्ध थाय छे इन्हा बराबर एनी चर्चा अहींया करवामां आवी रही छे अद्भुत चर्चा छे अहींया कहे छे के प्रतिबुद्ध थवा माटे अहींया भेद ज्ञान नी जे पद्धति छे भेद ज्ञान नो जे प्रयोग छे इना ऊपर विशेष चर्चा चर्चा थसे वेदज्ञान शू तो के ज्ञान नु एक प्रामाणिक कार्य थे वेदज्ञान शू ज्ञान नु एक प्रामाणिक कार्य थे ज्ञान तो है प्रामाणिक कार्य वेदज्ञान से खरेखर वेदज्ञान एवी धारा कलम से कि आ जीव ने न्यायुक्त जीवन माटे आमंत्रित करे थे फरी थी आ वेदज्ञान एवी धारा कलम से कि आ जीव ने बाह्य में न्यायुक्त जीवन जीववा माटे आमंत्रित करे थे अने अंतरंग में भगवान नो भेटो करावे थे एवं जबरदस्त आ विद्या से एवं जबरदस्त आ साधना से वेदज्ञान अपने आप में एक साधना से एटली जबरदस्त चर्चा से आ वेदज्ञान नी એટલે મને કાલે વિકલ્પ આવ્યો હતો કે ખાલી વેદજ્ઞાનની એક શિબિર રાખવી જોઈએ કેમ કે વેદજ્ઞાન વિના તો આત્માની અનુભૂતિ થઈ શકે એમ છે જ નહીં. આજે ગાડીમાં આવતા હતા ને ક્લિપ ચાલુ કરતી ભાઈ ગુરુદેવશ્રીની, તેમાં અંતિમ કથન એ હતું, પ્રશ્ન મૂક્યો ને પછી સમાપ્ત થઈ ગઈ, લિમિટેડ હોય ને એ તો, કે પ્રભુ આ વેદજ્ઞાન દ્વારા આત્મા કેવી રીતે પહેચાનવામાં આવે, કેવી રીતે ઓળખાય, કેમ વેદજ્ઞાનથી જ ઓળખવામાં આવે એવો પ્રશ્ન હતો, કેમ વેદજ્ઞાનથી જ આત્માનો પરિચય થાય. તોનો જવાબ આવશે એવા આગળ હું અત્યારે કહી દઉં છું. કેમ કે વેદજ્ઞાન એક એવી પ્રવૃત્તિ છે કે રાગાદિથી ભિન્ન આત્માનો પરિચય કરાવે છે, કેમ કે અનાદિથી આ જીવ રાગાદિથી સાથે મિલાવીને આત્માનો અનુભવ કરે છે. તો રાગાદિથી ભિન્ન કેવી રીતે છે, જે ભિન્ન ચીજો છે એને અભિન્ન માની માનીને અનુભવ કરે છે તો એને ભિન્ન બતાવે છે, અને જેનાથી અભિન્ન છે એની સ્થાપના કરે છે. વેદજ્ઞાન અપને આપમાં બહુ મોટું કાર્ય છે. એવી રીતે આત્માનો અનુભવ વેદજ્ઞાનમાં જ સંભવ છે, વેદજ્ઞાનથી જ સંભવ છે, વેદજ્ઞાન દ્વારા જ સંભવ છે એ ચર્ચા કરી. કુલ મળીને જ્ઞાન એક એવું સ્વભાવ લક્ષણ એલિમેન્ટ્સ છે, આપણી પાસે શક્તિ છે, સ્વભાવ છે, ગુણ છે, ધર્મ છે, કે જેના દ્વારા આત્માની પહેચાન થઈ શકે છે. સમજો, જ્ઞાનના વેદજ્ઞાન દ્વારા પ્રામાણિક કાર્યથી એકમાત્ર આત્માની પહેચાન સંભવશે. જ્ઞાન એક એવું મહાન તત્વ છે, ઉપકારી તત્વ છે, કે આ જીવને પોતાનું વિશ્રામ સ્થાન અપાવડાવે છે. જ્ઞાનનો જે સ્વપ્ન પ્રકાશક સ્વભાવ છે, એ સ્વપ્ન પ્રકાશક સ્વભાવ જીવને પ્રતિબુદ્ધ કરે છે, અર્થાત તો અપ્રતિબુદ્ધનું કલંક મટાડે છે. જ્ઞાન એક એવો સ્વભાવ છે આપણી આત્મામાં કે આત્માને અશરીરી જાહેર કરે છે. જ્ઞાન એક એવો મહાન અદભુત આપણે આપનો સ્વભાવ છે કે છદ્મસ્તના પ્રસંગમાં પણ આત્માને આ જીવને દસે દિશાઓમાં સ્વાધીન જીવન પ્રદાન કરે છે, સ્વાધીન જીવન અપાવડાવે છે. જેટલી ચર્ચા કરીએ, જેટલી મહિમા કરીએ એટલી ઓછી છે. વાસ્તવમાં જ્ઞાન એક એવો મહાન વાસ્તવમાં આત્માનો સ્વભાવ છે કે આ જીવને સાદી અનંત કાલ સ્થાયી સ્થિર સુખ હે ને સ્થાયી સુખ આપવામાં આધારભૂત છે. એટલું મહાન આ જ્ઞાન તત્વ છે. જ્ઞાન તત્વની જેટલી મહિમા કરીએ, જેટલી વાસ્તવમાં એકમાત્ર જ્ઞાન જ આત્માને ત્રિલોક પૂજ્ય બનાવે છે. એક આ જ્ઞાન જ આત્માને એકમાત્ર સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ કરાવે છે. એટલું અદભુત આપણે આપમાંના તત્વ છે. વિચાર કરવા જેવું છે. ખરેખર અનંતો 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 ઉપકાર આપણા જ્ઞાન સ્વભાવનો છે. બાહ્યમાં જોઈએ તો અનંત તીર્થંકર અને અનંત મુનિરાજ આચાર્ય આદિનું વાસ્તવમાં અનંત ઉપકાર છે. અને એ ભગવાનની વાણી અને એના રહસ્ય બતાવનાર વર્તમાનમાં એકમાત્ર પૂજ્ય ગુરુદેવસિંહનો અનંત ઉપકાર છે. બહુ યાદ આવે, બહુ યાદ આવે, એટલી યાદ આવે કે શું કરે એમ. કે ખરેખર જાણે જ્યારે જે મને મહેસૂસ થાય છે, તમને કહું છું કે જ્યારે આપણે પ્રવચન સાંભળતા હોઈએ છીએ, મને તો જ્યારે જ્યારે હમણાં 47 શક્તિ ચાલે છે ને મલાડમાં, તો એમાં આત્મવૈભવ અને આત્મપ્રસિદ્ધિના આધાર પર જે સવારે 4 વાગ્યાથી વાંચન ચાલુ હોય છે, તો જાણે આપણને એમ લાગે કે ગુરુદેવસિંહ આંગળી પકડીને આપણને આપણી જાયદાદનો ભેટો કરાવવાના હોય એવું લાગે છે. એવું આપણને મહેસૂસ થાય છે. ખરેખર એવું છે. અને જે હું જ્યાં વાંચન કરું છું ને ઘરમાં, ત્યાં એમની ધ્યાન મુદ્રાનો ફોટો મેં સોનગઢથી મંગાવ્યો હતો, એ લાગેલો છે ઘરે. તો જ્યારે જ્યારે જોઈએ ત્યારે એમ સામાયિકની યાદ આવે છે. જ્યારે જ્યારે એના તરફ વિશેષ લક્ષ્ય જાય તો એમ લાગે કે આપણને કહે છે કે શું ધોપયોગમાં રહે એને, આ ક્યાં સુધી વાંચીશ, ક્યાં સુધી બોલીશ, ક્યાં સુધી કોણ બોલે એને, આટલા ઠપકા આપ્યા છે તો હવે એ મુદ્રા જોઈને એવું લાગે છે કે આપણને કહે છે કે શુદ્ધ ઉપયોગમાં રહેવા જેવું છે. ધ્યાન મુદ્રાનો ફોટો બધાને ખબર છે, હશે જ અહીંયા. એક અદભુત ફોટો છે એમનો કે એના પરથી છે ને. હા હા, તો હા, એના પરથી એવું લાગે કે જાણે આપણને પ્રેરિત કરે છે. ગજબનું હે ને. ક્યારેક એવી વિશેષ આપણને અંદરમાં પ્રતિ છે તો રાગ, પણ એ ભક્તિ આવ્યા વગર રહેતી નથી. એટલું અંદરમાં મહિમા આવે છે. કેમ કે હર વાક્યમાં એવું લાગે છે. આજે તો જાણે જે કહ્યું ને આત્મા, જયારે મેં ગાડીમાં પહેલો શબ્દ કે આત્મા જ્ઞાન સ્વભાવી ચૈતન્ય સ્વરૂપી છે, એ ભગવાનના ચૈતન્ય સ્વરૂપ બિરાજે છે. કોને તો એમ યાદ આવે કે કોઈ મંદિરની વાત ચાલે છે હે ને. આપણને એવું લાગે આ તો કોઈ જિનાલયની વાત ગુરુદેવસિંહ કરે છે. કોની વાત કરે છે હે ને. પ્રભુ ચૈતન્ય પ્રભુ એને ત્રિકાળી અહીંયા બિરાજે છે. ક્યાં બિરાજે છે? પાર્લામાં. એક આખો જે કન્સેપ્ટ છે વિચાર કરવા જેવો છે. એને વાસ્તવમાં એ બિરાજે છે. એ અકૃત્રિમ જીન બિંબ છે. ખરેખરા આત્મા અકૃત્રિમ જીન ચેતાલય છે. એમાં ભગવાન આત્મા અકૃત્રિમ જીન બિંબ છે. સદા પ્રતિષ્ઠિત છે. પંચકલ્યાણકની જરૂર નથી. એવું ભગવાન આત્મા છે. એના તરફ અગર એ જ્ઞાન જ એકમાત્ર એ આપણી પાસે એવું સાધન છે કે એની સિદ્ધિ કરાવે છે, અથવા તો એનું ભેટો કરાવે છે, મિલન કરાવે છે. કેમ કે જ્ઞાન સ્વયં એનાથી અભિન્ન થઈ અને પ્રવર્તે છે. એટલે જો જ્ઞાન પકડમાં આવી જાય તો ગાયક હાથમાં જ છે, અથવા ગાયકના શરણમાં જતા વાર લાગતી નથી. એટલી અદભુત આ જ્ઞાનની ધારા છે. એ રીતે છે. એટલા માટે જ કહ્યું ને સંવેદન પ્રત્યક્ષ છે. અને આત્મા બે કન્સેપ્ટ બોલે છે, એક આધ્યાત્મિક અને એક આગમ. કે આત્મા જ્ઞાન પ્રમાણ છે, જ્ઞાન જ્ઞેય પ્રમાણ છે, જ્ઞેય લોકાલોક પ્રમાણ છે. એટલે આત્મા સર્વગત છે. કાંઈ બાકી નથી રહેતું જ્ઞાન જ્ઞાનમાં. જ્ઞાનમાં એવું કોઈ ચીજ દુનિયાની બાકી નથી રહેતી હે ને. છતાં જ્ઞાનમાં તો ગાયક જ મુખ્ય છે. એવી ઘણી ચર્ચાઓ આવે છે અને આગમ અધ્યાત્મ શૈલીમાં આત્માનો પરિચય કરવા માટે અહીંયા કહે છે કે આત્માનું લક્ષણ જ્ઞાન છે. જ્ઞાનને જાણવું હોય તો એનું લક્ષણ જાણવું એનું લક્ષણ છે. અને જાણવાનું લક્ષણ શું છે? સ્વપટ પ્રકાશક. અને સ્વપટ પ્રકાશકનું લક્ષણ કે સ્વસંવેદન પ્રત્યક્ષ છે, સ્વયં સ્વસંવેદન પ્રત્યક્ષ છે. તને પોતાને ખબર પડે છે જે પણ કઈ, જે પણ કોઈ બાહ્યમાં કોઈ બી જ્ઞાન ગેયોનું જ્ઞાન થાય છે તો એ જાણવું થાય છે. એનું જાણવું આપણને હંમેશા થાય છે. એ જ આપણી દુનિયા છે, એ જ વાસ્તવમાં આપણું જીવન છે, એ જ જ્ઞાન લોક જ વાસ્તવમાં આપણું હે ને જીવન છે. એ અહેસાસ જ આપણી દુનિયા છે. એના અહેસાસમાં પૂરું મોક્ષનું આમંત્રણ છે. ખરેખર એ અહેસાસ થાય છે કે નહીં તમે વિચાર કરજો, સામાયિકમાં બેસજો, ખ્યાલ આવશે. જે જાણવું થાય છે, જે પણ કોઈ જાણવું થાય, શું જાણવું થાય છે એ ગેયાકારોને જે ભેદોમાં જવાની જરૂર નથી. કેમ કે જાણવું થાય છે ત્યાંથી આત્મા વિરાજે છે, ત્યાં જ આત્માની મર્યાદા છે, ત્યાં જ આપણી સીમા છે, એની અંતરમાં જ આપણે બિરાજીએ છીએ. હે ને, એમાં એટલું સરસ છે કે કેટલું પ્રોટેક્ટિવ છે અને એટલી સફળતા મળે છે એમાં. જો જોવામાં આવે તો જે પણ કોઈ વિકાર ચાલતો હોય, જ્યારે એમ ખ્યાલ આવે, વિભાવ ચાલતો હોય, ત્યારે ખ્યાલ આવે કે સંવેદના તો જ્ઞાનની છે અને રાગનું તો વેદન છે જ નહીં. રાગનું વેદન મોહમાં ભાષિત થાય છે. યદ્યપિ એ જે બી થાય છે એ ત્યાં જાણવું થાય છે. અને જાણવું થાય છે એનું જે જાણવું થાય છે પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ સ્વસંવેદન પ્રત્યક્ષ છે, એ આપણી મોજૂદગી છે, એ શુદ્ધ ચૈતન્ય સત્તાની હયાતી છે. કેમ કે એ જાણવામાં આવતા રાગ સાથે મળીને ઘીકૃત સુતતા એના મન નથી. જાણવામાં આવતા પદાર્થો સાથે એ પદાર્થથી પ્રભાવિત થઈને કોઈ જડ થતું નથી એવું ચૈતન્ય પ્રભુ. અજડત્વમય ચૈતન્ય શક્તિ અને ચૈતન્ય પ્રાણવાળી જીવત્વ શક્તિ એવી અનંત શક્તિઓના સંગ્રહાલયનું જે ગોદામ છે એનું અભેદ અખંડ પિંડ છે. જ્ઞાન એની સાથે મુલાકાત કરાવે છે. જ્ઞાન આપણને આપણી સાથે મુલાકાત કરાવે છે. એનથી વિશેષ વાત શું હોઈ શકે? જેટલી મહિમા કરીએ એટલી ઓછી છે, બરાબર? જેટલી એને એ તો બસ એક પ્રકારથી સવારે વાંચન હતું ત્યારે એટલી યાદ આવે ગુરુદેવજીને કે શું કહ્યું છે. આપણને જાણે ખરેખર આમ એમ સપના આવે. સપનામાં બી એક આવે કે જાણે આંગળી પકડીને આપણને હે ને લઈ જતા હોય કે ચાલ તને બતાવું, ચાલ તારી જાહેરાત ક્યાં છે, તું શું ભૂલી ગયો છે, હે ને. અને કદાચિત એવો અવસર બી આવી જાય કે આપણને સિમંદર ભગવાનના દરબારમાં બી આંગળી પકડીને લઈ જાય. કોઈ મતલબ કે ઉપકારમાં કોઈ કમી નથી, હે ને. એના ઉપહાર રૂપે એકમાત્ર સમ્યક દર્શનની ડિમાન્ડ છે. અને અગર જો ગુરુદેવજીના ઉપકારનો ઉપહાર હે ને અગર કોઈને કોઈ ભાવ આવે તો ત્યારે જ વાસ્તવમાં એ સાર્થક છે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી લો. કેમ કે પૂરું જીવન એક ચૈતન્ય પ્રભુ છે, તું ધ્રુવ છે, એને એના સિવાય કોઈ બીજી વાત નથી કરી. ભગવાન છે, એની સાથે બીજી કોઈ વાત નથી કરી. તું ભગવાન છે, જીવ માત્ર ભગવાન છે, સ્વભાવથી ભગવાન છે અને પર્યાયમય ભગવાનને ભોગવવાની તાકાત છે હાલ તો. એને એટલી જબરદસ્ત ચર્ચા ખરેખર આપણને ભટકતા અટકાવ્યા છે અને અટકી જવાથી અટકાવ્યા છે. એનાથી વિશે શું હોય? ખરેખર ભેટો કરાવ્યો છે એટલે જે પણ હોય તમને સમજમાં આવતી હશે મારી ભાવના, હું જે કહેવા માંગુ છું. અને ખરેખર જ્યારે એના ફોલોઅર્સ જે આપણને મળે છે ત્યારે તો એટલો આનંદ આવે છે કે નહીં, આ એક મિશન છે, ઓનલી વન મિશન છે, એકમાત્ર સમ્યક દર્શનની પ્રાપ્તિ આ ભાવ માટેની એક પ્રતિજ્ઞા છે. મિથ્યા દર્શન અહીંયા ઘોડી દઈને જવું છે, પંચમકાલને આપી દઈને જવું છે, એને એ શોભતું નથી. આપણા માટેની આ પ્રખર પ્રતિજ્ઞા છે અને એ ગુરુદેવજીના ચરણમાં લીધેલી પ્રતિજ્ઞા છે. એક સમય બી મિથ્યા દર્શન સાથે જીવવું પોસાતું નથી. કેવી રીતે બ્રહ્મમાં રહેવાય? મને તો પૂરા દિવસભર એમ લાગે કેવી રીતે બ્રહ્મમાં રહેવાય? બ્રહ્મમાં રહીને શું મતલબ છે? હું પોતે બ્રહ્મમાં રહું છું એનાથી મોટો રોગ કયો હોઈ શકે? તો એ રોગના એના નિદાન કરી અને ઉપચાર અગર કોઈ વર્તમાનમાં એને ભગવાનની વાણીના માધ્યમથી એને અલંગ્ય શાસન ભગવાનનું એના માધ્યમથી કોઈ સ્પષ્ટ કરી હોય, કોઈએ આપણા હૃદય સુધી પહોંચાડી હોય તો એકમાત્ર પૂજ્ય ગુરુદેવશ્રી એમને શ્રેય જઈ શકે છે. એ વાતમાં કોઈ એને શંકા કરવાને સ્થાન નથી. એ રીતે અલંગ્ય શાસન જૈન ભગવંતોનું કેવું જબરજસ્ત શાસન છે. એના વિરોધમાં કાંઈ નહીં થાય. જે ભગવાને કહ્યું છે ને કે પુણ્યમાં ધર્મ નથી તો નથી. ભગવાને કહ્યું છે ને કે તું ગમે એટલું માન, તું દેહને આત્મા પણ નહીં થાય તો નહીં થાય, એનું ઉલ્લંઘન નહીં થાય તો નહીં થાય, ક્યારે નહીં બને. આજના આજના શ્લોકમાં કથમાંપી છે ને એ, અરે હા જે હતું ને કે ભાઈ તું નહીં છે ને, બહુ સરસ હતો 22માં શ્લોકમાં છેલ્લી બે લીટી છે ને એ બહુ સરસ હતી. એ તો આવવાનું જ છે આપણે તો અહીંયા, પણ આજના એ પ્રકરણમાં બહુ જ ગજબની વાત કહી હતી. હે કિલ કલયતી કાલે, કિલ કલયતી કાલે કાપી તાદાત્મ્ય વૃત્તિ, ગજબની વાત છે. કોઈ પણ કાળે, કોઈ પણ કાળે, કોઈ બી રીતે પરદ્રવ્ય સાથે તાદાત્મ્ય નહીં થાય, નહીં થાય, નહીં થાય. દીકરો તારો નહીં થાય, નહીં થાય, નહીં થાય. કેમ નહીં થાય? એ વ્યવસ્થા છે એવી, હે ને? શું કામ છે કરીને? કોઈ નહીં, મતલબ કે વાસ્તવમાં કોઈને દયાનો વિષય બનવી શોભા થોડી છે, બહુ મોટી વાત છે. આ વાત જૈન શાસનમાં આવીને ગુરુદેવશ્રીએ છાતી ઠોકીને કહ્યું. તું કોઈનો કરુણાનો વિષય થોડી છે, તું કોઈ દયાનો વિષય થોડી છે કોઈનો, કે તને દીકરો જોઈએ, દીકરી જોઈએ, ધન જોઈએ, હે ને, ભિખારીપણું જોઈએ. તું દયાનો વિષય છે કઈ કોઈનો? કરુણાનો વિષય ભગવાન છે, એને રંજ માત્ર પણ તારામાં ઓછક નથી, તો શાના માટે? બહુ અદભુત માર્ગ છે. મને જે સવારથી ભાવ ભરાઈ ગયા હતા એ તમારી સાથે રજૂ કરે. તો ભેદજ્ઞાનની વાતની આજે આપણે થોડીક ચર્ચા કરવી છે. તો અહીંયા કહે છે કે પ્રતિબુદ્ધપણું કેવી રીતે આવે, તો જુઓ તમે ટીકામાં જે જ્યાંથી ચાલુ થાય છે ને, એને જ્યારે મળ્યું એને થોડીક બુકમાં જોજો, બહુ અદભુત છે. જ્યારે કોઈ વખતે બાકીની ચાર લીટી હાઈડ કરીને સીધી અંતિમ લીટીમાં આવી જાઓ, જ્યારે કોઈ વખતે એવી અનુભૂતિ ઉત્પન્ન થશે ત્યારે જ આત્મા પ્રતિબુદ્ધ થશે. બરાબર છે? હવે એની વચ્ચે બધું જે પણ છે એ બધી વિધિ છે. ક્યારે થશે પ્રતિબુદ્ધ? જ્યારે કોઈ વખતે, કોઈ વખતે પણ પાંચે સમય લાગવું પડે છે. લાસ્ટ ટાઈમ કદાચ ખોલ્યા હશે. આપણે ડાયરેક્ટ ભેદજ્ઞાન પર જવું છે. જો જ્યારે કોઈ વખતે કાલબ્ધિ પાકે ત્યારે, હોનહાર થાય ત્યારે, પુરસાદ કરે ત્યારે, કર્મનું ક્ષય થાય ત્યારે, જયારે જે લેવું હોય લેવું લેવું, પણ જયારે એવી અનુભૂતિ થાય, એ પુરસાદની પ્રમુખતા છે, એવી અનુભૂતિ ઉત્પન્ન થશે. કેવી અનુભૂતિ? અને એવી અનુભૂતિ ઉત્પન્ન થશે ત્યારે જ આત્મા પ્રતિબુદ્ધ થશે, લખ્યું છે ને ભાઈ. પણ કેવી અનુભૂતિ એને આગળ લખ્યું છે. કેવી અનુભૂતિ? કે જેનું મૂળ ભેદ જ્ઞાન છે. ખ્યાલ આવે? આત્માની અનુભૂતિ તો દરેક જીવને છે, પેલો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એ વાત જુદી, એ વાત જુદી. એને એ તો વરદાન છે, એ તો વાસ્તવમાં જીવની મુખ્ય પહેચાન છે. પણ અહીંયા કયું કહે છે કે જેનું મૂળ ભેદ વિજ્ઞાન છે એને એવી અનુભૂતિ ઉત્પન્ન થશે ત્યારે પ્રતિબુદ્ધ થશે. અને અપ્રતિબુદ્ધની બી અનુભૂતિ છે, પણ કેવી અનુભૂતિ છે? ભેદ જ્ઞાનના અભાવપૂર્વક, જેની ભેદ જ્ઞાનની જ્યોતિ અસ્ત થઈ ગઈ છે, આજે આવ્યું ને, ત્યારે અસ્વાભાવિક ભાવો સાથે મિલાવીને અનુભવ કરે છે. હે ને? લીલું કપડું હોય અને બારમાં પેલું સ્ફટિક મણ્યું હોય તો લીલા કલર રૂપે પ્રવર્તે છે, એની વર્તમાન તાત્કાલિક યોગ્યતા છે. લીલા કલરને લઈને નહીં, અને લીલો કલર લીલો થઈ નથી જતો સ્ફટિક, હલાવે કે નહીં, પણ એની યોગ્યતા છે એવી. વર્તમાનમાં કોઈ સ્ફટિકને લીલો માની લે તો ભૂલ છે. એ રીતે અસ્વાભાવિક ભાવ જ્ઞાનની સ્વચ્છતામાં ઝલકે છે, છલકે છે, તો પોતાને રાગી માની લે છે, દ્વેષી માની લે છે, અને એ રીતે કાર્યકર્તા થઈને રહે છે. રાગનો કાર્યકર્તા નહીં, કર્તવ્ય માને છે, કર્તવ્ય બુદ્ધિથી કરે છે, કરવા લાયક માનીને કરે. એટલી મોટી ભૂલ જીવને થઈ જાય છે. કેમ કે એ જેમાં ઝલકે છે, એમાં જે ગાય પ્રભુ છે એ જેમાં ઝલકે છે, એ તરફ એનું ધ્યાન અનાદિથી એક ક્ષણ માટે નથી ગયું, એક ક્ષણ માટે પોતાનું સેવન કર્યું નથી. એનાથી વધારે અપરાધ શું છે એની ચર્ચા છે. તો અહીંયા કહે છે કે જેનું મૂળ ભેદ વિજ્ઞાન છે. હવે ભેદ વિજ્ઞાન શું છે એ બાકીની ત્રણ લીટીમાં, ત્રણ પંક્તિમાં સમજાવ્યું, એની સામાન્ય ચર્ચા કરું છું. બહુ ચર્ચા પહેલા થઈ ચૂકી છે. તો એ ભેદજ્ઞાનને સમજાવવા માટે અને ભેદજ્ઞાનની વિધિ બતાવવા માટે કોનો આધાર લેવાનો છે જયેશભાઈ? કોનો આધાર લેવાનો છે? સ્વપર પ્રકાશક સ્વભાવનો. સાંભળજો, ભેદજ્ઞાનને, જે ભેદજ્ઞાનની વિધિ કરવા માટે આપણી પાસે જ એ સાધન છે. કયું? જ્ઞાન. કે જેનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે, જેનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે, એવું જ્ઞાન સાધન દ્વારા ભેદજ્ઞાનની પ્રવૃત્તિ કરી, ભેદજ્ઞાનના માધ્યમથી એને જે સમસ્ત જે ન્યાયપૂર્વક જીવનને સમસ્ત અજ્ઞાનનો અભાવ થઈ અને જે આત્માની અનુભૂતિ કરે છે, એવી રીતે આત્માની અનુભૂતિ કરે છે જેનાથી અભિન્ન છે સદાકાલ, એનાથી અભિનંદન કરે છે, અને જેનાથી ભિન્ન છે એને જ્ઞેય માત્ર જાણી અને એને એનાથી પ્રયોજનની સિદ્ધિ થતી નથી એમ માનીને શાંત પડી જાય છે, વિકલ્પ નિર્વિકલ્પ થઈને શાસ્ત્રમાં પ્રતિબુદ્ધપણું પ્રાપ્ત કરે છે. એ છે. હવે એ કહે છે કે સ્વપર પ્રકાશક જે સ્વભાવ છે, હે ને, એ સ્વપર પ્રકાશક સ્વભાવને કેવી રીતે સાધન બનાવે છે. હવે એને સમજાવવા માટે અહીંયા ઉદાહરણ આપ્યું દર્પણનું, હે ને. વાસ્તવમાં સ્વપર પ્રકાશ સ્વભાવ આત્માનો ચેતન સ્વભાવ છે, અને સમજાવવા માટે જળનો આધાર લેવો પડે છે, કેમ કે આપણને આદત છે ને. અને રૂપી દર્પણ, અને આત્મા કયું દર્પણ છે? અરૂપી દર્પણ છે. રૂપી દર્પણ દ્વારા અરૂપી દર્પણ પર લઈ જશે. રૂપી દર્પણની કોઈ એક લાક્ષણિકતા બતાવશે, અને એવો જ આત્માનો ત્રિકાલ સ્વભાવ છે, અને જે અત્યારે આગમના આધારથી સમજી જશે, પણ એ વાસ્તવમાં સંવેદન પ્રત્યક્ષ બી છે, હે ને. અનુમાન પ્રત્યક્ષ આગમના દ્વારા કરીએ છીએ અત્યારે, પણ એ એક એવી વસ્તુ છે કે એ અનુભવ પ્રત્યક્ષ પણ થઈ શકે છે. કેમ કે સ્વભાવથી જ્ઞાન તો સ્વસંવેદન પ્રત્યક્ષ છે. એ આખી બહુ મજાની વાત છે, આનંદની વાત છે. અને આપણા માટે કોઈ બહુ સરસ સમાચાર આવેલા જુઓ લખ્યું કેવી રીતે સમજાવે છે. જ્યારે કોઈ વખતે ઉદાહરણ વાંચું છું, હે ને, જેમ રૂપી દર્પણની સ્વપ્નના આકારનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા છે, સ્વચ્છતા જ છે. થોડોક પ્રાસ બદલું છું, બરાબર, થોડુંક, હે ને. ક્યારેક આ જે ભાષાંતર કર્યું હોય એમાં ક્યારેક આ રીતે બી સારું પડશે. જુઓ, જેમ રૂપી દર્પણની સ્વચ્છતા, આગળ લાવી દો, રૂપી દર્પણની સ્વચ્છતા સ્વપ્નના આકારનો પ્રતિભાસ કરનારી જ છે, હે ને. એ પ્રાસ બરાબર બેસે છે સમજણ માટે, બાકી બંને બરાબર છે, પણ આપણને ખ્યાલ આવે એટલે. જો જેમ રૂપી દર્પણની સ્વચ્છતા સ્વપ્નના આકારોનો પ્રતિભાસ કરનારી જ છે, બહુ શોર્ટકટમાં કહ્યું છે અહીંયા. પછી શું કહે છે, અને ઉષ્ણતા તથા જ્વાળા, જ્વાળા એટલે ફ્લેમ, જ્યોતિ, અગ્નિની જ છે, હે ને. બસ અહીંયા સુધી ઉદાહરણ છે. આ ઉદાહરણમાં કઈ ખબર પડી? એ બંને સાથેનો રિલેશન તમને તમારે ક્રિએટ કરવાનો છે, જે ભાવાર્થમાં છે, પણ અહીંયા તમારે ક્રિએટ કરવાનો છે કે અગ્નિ ક્યાં છે? ઉષ્ણતા અને જ્વાલામાં છે, હે ને. અગ્નિમાં શું છે? ઉષ્ણતા અને જ્વાલા છે, હે ને. ઉષ્ણતા અને જ્વાલા ક્યાં છે? અગ્નિમાં છે. અગ્નિ ક્યાં છે? ઉષ્ણતા અને જ્વાલામાં છે. દ્રવ્ય ક્યાં છે? ગુણ અને પર્યાયમાં છે. ગુણ પર્યાય ક્યાં છે? એના દ્રવ્યમાં છે, બરાબર છે. તો એવી અભેદતા છે. પણ જ્યારે જે કોઈ દર્પણ છે, દર્પણમાં એવી અગ્નિ શું થાય છે? પ્રતિબિંબિત થાય છે. થાય છે કે નથી થતું તો ઉદાહરણનો અર્થ જ નથી, હેલે. અચ્છા, પ્રતિબિંબિત ન કરે તો એ દર્પણ જ નથી. ના ખ્યાલ આવે? બહુ મોટી વાત છે આમાં. અગર જો પરનું પ્રકાશન ન કરે, સ્વયંને પ્રકાશન પૂર્વક પરનું પ્રકાશન ન કરે તો એ જ્ઞાન જ નથી. માનલો કે આ દિવાલ છે, આ દિવાલની સામે મોર રાખો કે અગ્નિ રાખો તો એમાં પ્રતિબિંબ પડશે, કેમ કે દર્પણ નથી. અને દર્પણને રાખીએ તો પ્રતિબિંબ પડશે, કેમ કે એની સ્વચ્છતા જ છે. કેમ? એ જે અગ્નિ છે એના કારણે પ્રતિબિંબ પડ્યું છે કે ના? અચ્છા, પ્રતિબિંબ પડ્યું છે એટલે અગ્નિ છે કે ના? એ ગુરુદેવજી પેટન્ટ. ઘેના કારણે જ્ઞાન નહીં, જ્ઞાનના કારણે ઘે નહીં. બંને બાજુ વચ્ચે કોઈ સમય નહીં. ઘે ગાયક સંબંધ કહેવાનો, સમજાવવા માટે ખ્યાલ આવ્યો. એ છે બધી બહુ બધી વાતો આવશે. તો એ પ્રતિબિંબ થાય છે અગ્નિ, તો એ અગ્નિ જે છે એ દર્પણમાં ઘૂસે છે? દર્શનમાં પેઠી છે? નથી પેઠી. તો આપણને એવું લાગે છે ને, દર્પણમાં નથી લાગતું, પણ અરૂપી દર્પણમાં જરૂર લાગે છે. હેલા, બહુ ખતરનાક વાત છે. રૂપી દર્પણમાં તો બહુ જ આપણે એ સંબંધી સમ્યક દર્શન છે એમ માની લો. હેલા કે નહીં? માની લો કે ક્યારે, અચ્છા, જે અગ્નિ છે એનું દર્પણમાં ઘૂસવું એટલે શું ખબર છે? દર્પણનું ગરમ થવું, દર્પણનું ઊંડું થવું. પણ ક્યારે થાય છે? કેમ નથી થતું બતાવો. કેમ કે અગ્નિ દર્પણમાં ઘૂસતી નથી. તો દર્પણમાં જે અગ્નિનો આકાર દેખાય છે શું છે? તો કે દર્પણનો પરિચય છે. કયા શબ્દથી આપ્યું? સ્વચ્છતા જ છે, એ દર્પણનો પરિચય છે, એ દર્પણ જ છે, હે ને. તો અગ્નિ સાથે શું સંબંધ છે? કોઈ નહીં, હે ને. એ જ્વાલા સાથે શું સંબંધ છે? કોઈ નહીં. એ જ્વાલા સાથે અભિન્ન કોણ છે? અગ્નિ છે, દર્પણ નથી. અભિન્ન એટલે સંબંધ જ નથી. આટલો ખ્યાલમાં આવી ગયો? બસ હવે ઉતારો, હવે આત્મામાં ઉતારો. બીજું ચેપ્ટર જો. આ થયું ઉદાહરણ, દ્રષ્ટાંત, હવે દ્રષ્ટાંત. ઠીક છે. ક્યાં છે? હા, અરૂપી આત્માની. હા, હવે અરૂપી આત્મા તેવી રીતે, તેવી રીતે જોઈન્ટ કરી, તેવી રીતે અરૂપી આત્માની તો પોતાને ને પરને જાણનારી જ્ઞાતૃતા જ છે. આમાં બી બદલો પ્રાસ. તેવી રીતે અરૂપી આત્માની જ્ઞાતૃતા તો પોતાને અને પરને જાણનારી જ છે, બરાબર છે. અને જેને જે વસ્તુ જાણવામાં આવે છે ને એનો બી પરિચય કરી દીધો. શું જાણવામાં આવે છે? કર્મ. કર્મ એટલે મોહ રાગ દ્વેષ આદિ અંતરંગ પરિણામ. અને નો કર્મ, નો કર્મ એટલે શરીર આદિ બાહ્ય વસ્તુઓ. એ કોના છે? પૂદગલના જ છે. એ પૂદગલની પ્રોપર્ટી છે, એ પૂદગલની વાસ્તવમાં વિશેષતાઓ છે. એમ પોતાથી જ અથવા પરના ઉપદેશથી જ, બસ આટલું કહીને છોડી દીધું છે. પોતાથી જ અને પરના ઉપદેશથી જેનું મૂળ ભેદ વિજ્ઞાન. હવે ભેદ વિજ્ઞાન કર, ભેદ વિજ્ઞાન કરાયું કે ના કરાયું? તમને દર્પણમાં ભેદ વિજ્ઞાન લાગ્યું? દર્પણમાં શું ભેદ વિજ્ઞાન કરાયું બતાવો. ભેદ વિજ્ઞાન નામ છે પણ અભેદના દર્શન કરાવવાના. આ મગજમાં રાખજો. ભેદ વિજ્ઞાન એ બહુ મોટી એને ક્વોલિટી છે. રિસર્ચ કરવામાં આવે તો નામ છે ભેદ વિજ્ઞાન, પણ ભેદ વિજ્ઞાનમાં અભેદ આત્માના દર્શન, અભેદ વિષ્ણુનો પરિચય કરાવવો છે, ખ્યાલ આવે. અને ભેદ એનાથી કરાવવો છે કે જે અનાદિથી અભેદ માનીને બેઠો છે. કેમ માનીને બેઠો છે ખબર છે? છે કે આગળની 30મી ગાથામાં આવશે, 31મી ગાથામાં આવશે, ત્યાં તો એવું કહ્યું કે એને એક તો એટલો નિકટ છે શરીર સાથે દૂધ અને પાણીની જેમ, તો એને એ ભિન્ન લાગતું જ નથી. એટલે ભિન્ન જ લાગતું. અનંત જ્ઞાનીઓને ભિન્ન લાગ્યું નહીં હોવા છતાં, મોહને લઈને ભિન્ન જ લાગતું, પણ એ ચાન્સ છે ભ્રમ થવાના. બીજું જ્ઞાનમાં ઝલકે છે, ઝલકે છે તો જ્યાંમાં ઝલકે છે એને ભૂલીને એના તરફ લક્ષ સેવે છે. તો એટલા માટે અહીંયા જ્ઞાનને લીધું છે કે ભાઈ જો ભેદ જ્ઞાન શું કરાયું, અગ્નિ અને દર્પણમાં શું ભેદ જ્ઞાન કરાયું. ભલે અગ્નિનું પ્રતિબિંબ દર્પણમાં પડે છે, પણ અગ્નિ અને દર્પણ વચ્ચે કયો ભાવ છે? અત્યંત ભાવ છે. અત્યંત ભાવ, અત્યંત ભાવનો અર્થ ખ્યાલમાં આવી ગયો. એના વચ્ચે કોઈ બી રિલેશન નથી. એને લઈને એ નહીં, એને લઈને એ નહીં, એને લઈને ને એને લઈને. હું છું અને એ છે, હે ને? એ રીતે હું મારા કારણે છું, એના કારણે. આવો ત્રૈકાલિક નિયમ બતાવશે હમણાં 20-21-22 ગાથામાં. ત્રૈકાલિક કાનૂન છે આ. તો ત્રિકાલ પદાર્થોમાં અભેદ અનુભૂતિ કરે છે, પણ ત્રિકાલ કાનૂન કઈ અલગ છે. કન્સેપ્ટ ખ્યાલમાં આવે છે? બરાબર ઉપયોગને સૂક્ષ્મ રાખજો, મજાનો વિષય છે. ત્યાં શું ભેદ જ્ઞાન કરાયું? તે અગ્નિનું અને દર્પણનું ભેદ જ્ઞાન કરાયું, બરાબર. દર્પણમાં અગ્નિનો જે આકાર થયો એનાથી ભેદ જ્ઞાન કરાયું. અચ્છા, અભેદનું દર્શન ક્યાં કરાવ્યા? સ્વચ્છતાનો દર્પણથી અભેદ દર્શન કરાવ્યા. સ્વચ્છતા એ જ દર્પણ છે, એ અભેદ અનુભૂતિ છે, એ દર્પણની અભેદ અનુભૂતિ છે, ખ્યાલ આવે. આત્મા મૂકી દો ત્યાં બધું તમારે આવી જશે એમ, બરાબર. એ રીતે હવે જો જે કહ્યું ને, જો એ જે અરૂપી આત્માની તો જ્ઞાતૃતા તો પોતાને ને પરને જાણનારી જાણનારી જ છે ને. આત્મામાં રાગનું કર્તૃત્વ છે કે રાગના અભાવનું કર્તૃત્વ છે ને? રાગ આત્મા કરે છે ન કરે છે ને? પરિણમનની અપેક્ષા રાગ આત્માનો કરતા છે, આત્મા રાગનો કરતા છે, પરિણમની અપેક્ષા છે, બરાબર છે. પરંતુ વાસ્તવમાં જોવા જઈએ તો રાગનું જ્ઞાન છે આત્મામાં. અજ્ઞાનીની અપેક્ષા કહીએ તો રાગને આત્માનો કરતા, આત્માને રાગનો કરતા કહો તો કહો, પણ પરનો કરતા તો અજ્ઞાની પણ નથી. હે તો મતલબ રાગનો કરતા અજ્ઞાની છે, માને છે ને, એનો સ્વભાવ માને છે એટલે કહો તો કહો, પણ ખરેખર તો એ જ્ઞાતા છે, હે ને? એ અજ્ઞાની પણ જ્ઞાતા છે એનો. અને જ્ઞાની તો જ્ઞાતા દ્રષ્ટા સાક્ષી ભાવે જોવે છે. રાગનું કર્તૃત્વ આત્માને નથી, રાગને જાણે છે આત્મા, સાંભળજો. એટલે રાગના અભાવનું કર્તૃત્વ પણ આત્માને નથી. તો જ્ઞાતૃત્વ જ કર્તૃત્વ છે આત્માનું, તો જ્ઞાતૃત્વ જ કર્તૃત્વ છે. આ છાપી લેજો આ, હે ને? આત્માને તો જ્ઞાતૃત્વ જ કર્તૃત્વ છે. ન રાગનું કર્તૃત્વ આત્મામાં છે કે ન રાગના ત્યાગનું કર્તૃત્વ આત્મામાં છે. કેમ? કેમ કે માત્ર જ્ઞાતૃત્વ જ આત્માનું કર્તૃત્વ છે. આમાં પૂરું ભેદ જ્ઞાન આવ્યું, આમાં પૂરી વાત આવી ગઈ. આત્માના મિલનનો પૂરો પ્રસંગ છે, પોતાની સાથે મળવાનો પૂરો અવસર છે, પૂરો ચાન્સ છે, ઓપોર્ચ્યુનિટી છે. મળી લેજો જલ્દી, નહીં તો આખી દુનિયામાં નરકોમાં જઈને શોધ સુખને. આત્માને મળવું એટલે ખબર છે સુખની શોધ થઈ જવી. આત્માને મળવું એટલે ખબર છે અનસિક્યોર થઈ જવું, અનસિક્યોરની ફિલિંગ મટી જવી. આત્માને મળવાનો આટલો મોટો અર્થ છે. સુખની શોધ સમાપ્ત થઈ ગઈ, હે ને? પોતાના ત્રિકાલ અસ્તિત્વને લઈને પોતાના અસ્તિત્વ માટે ઘેર ઘેર ભટકવાનું સમાપ્ત થઈ ગયું, है ना, ये वस्तुओं से जो तो अरूपी आत्मा ની વાત કરે, અરૂપી આત્માની જ્ઞાતૃતા તો પરને અને પોતાને જાણવાની જાણવાની જ છે, અને કર્મ તથા નો કર્મ પૂજગલના છે. કર્મ અને નો કર્મ કોનાથી અભેદ છે? કેમ કેવું પડ્યું કે કર્મ અને નું કર્મ આત્મામાં શું થાય છે? જલ કે છે, આત્મામાં જણાય છે, આત્મામાં જણાય છે. તો જણાય છે તો આ જીવને એ કહ્યું કે એ તો પણ કોનાથી અભિન્ન છે? પૂજગલથી અભિન્ન છે. શરીર કોનાથી અભિન્ન છે? પૂજગલથી. રાગ કોનાથી અભિન્ન છે? કર્મથી. ખ્યાલ એ રીતે છે. એમાં રાગ અને કર્મ એને બંને બાજુ વ્યાપ્તિ છે, રાગને ને આત્માની બંને બાજુ વ્યાપ્તિ નથી. એટલા માટે રાગ પૂજગલનું કહ્યું. આ બી એક વાસ્તવમાં એક પ્રકારથી આગળનું વર્તિક કથન છે, સૈદ્ધાંતિક. જો જ્યાં જ્યાં રાગ છે ત્યાં ત્યાં આત્મા છે, પણ જ્યાં જ્યાં આત્મા છે ત્યાં ત્યાં રાગ નથી. ખ્યાલ આવ્યો? શું કહ્યું? રાગ હોય ને આત્મા ના હોય એમ બને જ નહીં, પણ જ્યાં આત્મા છે, જ્યાં જ્યાં આત્મા છે ત્યાં રાગ હોય જ એવું નથી. બે કન્સેપ્ટ, એક તો શુદ્ધાત્મા, એમાં તો રાગ છે જ નહીં, અને જેને આત્માનો અનુભવ કર્યો છે એને પણ રાગ નથી. એટલે એટલા માટે બે બાજુ વ્યાપ્તિ બેસતી નથી. એનો અર્થ એ થઈ ગયો કે રાગ ને આત્માનો કહેવો દૂષણ છે, ખોટી વાત છે, જૂઠું છે. પણ કર્મ સાથે છે, હે ને? રાગ થતો હોય તો કર્મનો ઉદય હોય જ, અને કર્મનો બંધવી હોય, એની સાથે વ્યાપ્તિ છે, બંને બાજુ વ્યાપ્તિ છે. એટલા માટે એને કર્મ પૂદગલની પ્રોડક્ટ કહી. રાગ કોની પ્રોડક્ટ છે? કર્મ પૂદગલની પ્રોડક્ટ છે. શરીર કોની પ્રોડક્ટ છે? પૂદગલ દ્રવ્યની પ્રોડક્ટ છે. કોની પ્રોડક્ટ નથી? આત્માની. તો આત્માની સાથે કેમ એની વાત કરો છો? કેમ કે આત્મામાં એ જેમ પેલું લીલું કપડું જે સ્ફટિક પર રાખ્યો બાજુમાં, તો શું થાય છે? તો એમાં જલકે છે, પ્રકાશે છે. હે તો હીરો કેવો લાગે છે? સ્ફટિક લીલો લાગે છે, પણ લીલો છે નહીં. બરાબર છે? તો જે એવી તો પછી લીલો નથી એ સિદ્ધ કરવા માટે શું કરવું પડે? કપડું હટાવીને જો. બરાબર છે? અહીંયા કોને હટાવીને જોવાનું છે? અહીંયા નિમિત્તની દ્રષ્ટિ હટાવીને જોવાનું છે, નૈમિતિક ભાવ મટાડીને જોવાનું છે. તો જોયું તો સ્વચ્છ જે આત્મા છે એ વખતે મોજૂદ, એને શું થશે? મોજૂદ તો છે જ, પણ સ્વાદમાં આવશે. એને આસ્વાદો, આજના કલશમાં એનો આસ્વાદો, એટલે એમાં એનો અનુભવ કરો, મજામાં રહે એમ કે છે. આત્મા છે એને મજામાં રહેવાનો અધિકાર છે, હે ને? આત્માને તો આનંદ જ હોય, અને આનંદ ના હોય આત્મા ના હોય, એ અનાત્મા છે. આ બધી ચીજો છે એમાં. થોડુંક સમજાય એવું છે? બહુ જ વાસ્તવમાં બહુ આપણા માટે એટલી મહિમા કરી છે, અને પૂરા શાસનકાળમાં જાણે એમ લાગે કે આપણી જ મહિમા કરી છે. મને તો એવું લાગે છે. હવે તમને શું લાગે છે જોયું? પૂરા શાસનકાળમાં, ભગવાન મહાવીરના શાસનકાળમાં મને એવું લાગે છે કે માત્ર આપણી મહિમા કરી છે. મને એમ લાગે છે મારી મહિમા કરી છે. તમને એમ લાગવું છે કે મારી મહિમા કરી, તમારી મહિમા કરી છે? આપણી વાત તો બતાવી છે. એ તો કહે છે તું ગાયક છે, એ તે કહ્યું જીવત્વ શક્તિથી સદા જીવે છે. એ રીતે જો તો કર્મ ને નો કર્મ શું કેમ લઈ આવ્યા? કેમ કે એ જ્ઞાનમાં ઝલકે છે, ઝલકવા છતાં એ રૂપે થતા નથી, એ રૂપે થતું નથી. કોણ? ચેતન એ રૂપે થતું નથી. રાગને ઝલકાવે તો પણ રાગમાં આત્મા અશુદ્ધ થતો નથી. કઈ ગાથા? છઠ્ઠી ગાથા લીધેલું છે મેં, લાસ્ટ પેલા છઠ્ઠ્યાથી ચાલુ કર્યું હતું. જો તમને યાદ કરાવું, જ્ઞાન આ ઘેઓને અથવા પર પદાર્થોને જાણે છે એટલે એને ગાયક પણ પ્રસિદ્ધ છે, હે ને? આત્માનું નામ ગાયક કેમ પડ્યું? આત્મા એકલું જ્ઞાનરૂપી થોડી છે, આત્મામાં તો અનંત ગુણ છે, હે ને? એક તો લક્ષણ છે, અસાધારણ લક્ષણ છે, અને જ્ઞાનની ઓરથી ઘેઓને જાણે, સ્વપર પ્રકાશક સ્વરૂપ આત્માનું જ્ઞાનનું છે. તો જ્યારે જાણે છે ને એટલે એને ગાયક પણ પ્રસિદ્ધ છે. પણ શું કહ્યું? પણ એને ઘેકૃત અશુદ્ધતા નથી. કેકૃત અશુદ્ધતા નથી એટલે જે વસ્તુને જાણે છે એનાથી પ્રભાવિત નથી, એનાથી ટકતો નથી, એનો એને કોઈ એના આધારની જરૂર નથી. એને એમ અહીંયા કહે છે જ્ઞાન અર્થાત ગાયક. ગાયકને કોઈ પણ રીતે જાણવા માટે પણ ગેઓની આવશ્યકતા નથી, અથવા ગેઓ પોતાને ટકાવવા માટે પણ ગેઓની આવશ્યકતા નથી, અને નિરાકુલ થવા માટે પણ ગેઓની આવશ્યકતા નથી, અને દુઃખી થવા માટે પણ ગેઓની આવશ્યકતા નથી. દુઃખી થવા માટે પણ પરની જરૂર નથી. અહીંયા બેઠા બેઠા દુઃખી થવું તો થઈ શકીએ, અહીંયા હાલ કોઈ પ્રોબ્લેમ નથી. એવું છે, બધી રીતે સ્વતંત્ર સ્વાધીન આત્મા છે, બહુ શુદ્ધ સત્તા છે. આને શુદ્ધ સત્તા કહેવાય ચૈતન્યની, કોઈનાથી પ્રભાવિત નથી, હેને? બસ આપણી ચોઈસ છે, આપણે દુઃખી થવો થયા રાખો, ના થવું હોય તો બી તમારી પાસે બધું જ છે, કોઈ એમાં કોઈ મતલબ 24 કલાકમાં કોઈ કાર્યમાં કોઈ કાળ બાધક નથી, એમાં કોઈ ચોબિયાર નથી, તમે 24 કલાક કામ કરી શકો. હેલાવે કે નહીં? એ જબરજસ્ત વસ્તુ છે. જો તો કર્મ અને નોકર્મ પૂદગલ ના છે, એમ પોતાથી અથવા પરના ઉપદેશથી, આ ખ્યાલ આવે કે એ પૂદગલ ના છે, ભલે આત્મામાં ઝલકે છે પણ એને આત્મા સાથે કોઈ રિલેશન નથી. કેમ? તો આત્મામાં ઝલકે છે ને સાહેબ, આત્મા જાણે છે ને, તો એ જે જાણે છે ને, કોણે? પરગેવને જાણે છે ને, એ આત્મા જ છે. એ શુદ્ધ જ્ઞાનનો ઉદય છે. વાંચું સાંભળવું છે, લાવ મૂળ સમયસર લાવ, બતાવું તમને છે મૂળ વાત છે તો લાવ. 215 ગાથા નિકાલના ભાઈ, 215 અરે 215 કલશ, સોરી. બહુ અદભુત વાત છે. 515 નંબરનું પેજ છે ગુજરાતીમાં, કલશ નંબર છે 215. જીઓ ભાવાર્થ વાંચું છું ડાયરેક્ટ. શુદ્ધ નયની દ્રષ્ટિથી તત્વનું સ્વરૂપ વિચારતા અને સ્વભાવની વર્તી વિચારતા અન્ય દ્રવ્યોનો અન્ય દ્રવ્યોમાં પ્રવેશ દેખાતો નથી. આ શું કામ લખવું પડ્યું? અન્ય દ્રવ્યોનો બે રીતે, એક તો બહુ નિકટ રહે છે તો એ પ્રવેશ થતો નથી, એક બીજું જાણે કે ઘે જ્ઞાનમાં ઘૂસી ગયા હોય એવું જ્ઞાન લાગે. જ્ઞાનની સ્વચ્છતાની મુખ્યતાથી વાત છે, પરંતુ પ્રવેશ થતો નથી. અચ્છા, પ્રવેશ થતો નથી એ સમજીને શું સમજવાનું છે? એમ સમજીને મારે એની સાથે કોઈ સંબંધ નથી, બીજું મારે એની કોઈ અવેરનેસ નથી. સારા માટે, જાણવા માટે, ટકવા માટે અને સુખી થવા માટે. હાલો, હવે શું બાકી રહ્યું? તમે કરવાનું શું? હવે શું કરવાનું અક્ષયભાઈ? રેસ્ટ કરવાનું. હવે રેસ્ટ ના જોઈતો હોય તો કોઈ શું કરે? દોડો, બરાબર છે કે નહીં? મુનિરાજ છે ને ગુરુદેવસિંહ કહે, છઠ્ઠા ગુણસ્થાનમાં ઝૂલતા હે ને, પ્રચુર આનંદ. એ રીતે જો શુદ્ધની દ્રષ્ટિથી તત્વનું સ્વરૂપ વિચારતા અન્ય દ્રવ્યોના અન્ય દ્રવ્યોમાં પ્રવેશ દેખાતો નથી. જ્ઞાનમાં જો લખ્યું છે આ વસ્તુ, એટલે કહેવી પડી કે જ્ઞાનમાં અન્ય દ્રવ્યો પ્રતિભાસે છે, તે તો આ જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે. મૂલમાં શું લખ્યું છે સાંભળું? જો મૂલમાં શું લખ્યું, જો ત્રીજી લીટી, જ્ઞાન જેને જાણે છે તે તો આ જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય છે. હવે અંતિમ વિશેષ શું વાત છે? જ્ઞાન જેને જાણે છે એ શું લખ્યું છે? જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય છે, નેચર છે, અને એનાથી જ વાસ્તવમાં મૂળ છે. ખરેખર આ આત્મા જ્ઞાન સ્વભાવી છે ને, આત્મા જ્ઞાન સ્વરૂપી છે ને, ખરેખર જ્ઞાનથી જ આત્મા ઉજળો છે. આપણે બધા જ્ઞાનથી ઉજળા છીએ અને જ્ઞાનને લઈને એનું સ્વપર પ્રકાશક જે લક્ષણ છે એના દ્વારા પ્રતિબુદ્ધ થવાય છે. આપણને વિશ્રામ સ્થાનમાં આમંત્રિત કરે છે, આપણને આપણું સ્થાન બતાવે છે, આપણી પહેચાન બતાવે છે. પહેચાન એટલે જેવી તેવી નહીં, એને જ્યાં જ્ઞાન છે ને, જ્ઞાન માત્ર કહેવા છતાં બી એ કોઈ એકાંત નથી, એમાં સાધવાદનો દોષ આવતો નથી. જ્ઞાન માત્ર કહેતા અનંત ધર્મનો પ્રકાશ થાય. જ્ઞાન કહેતા તમારે તત અતત સત સત એને એક અનેક નિત્ય અનિત્ય બધા ધર્મનું પ્રકાશન થાય. ખ્યાલ કે માન લો કે આપણે કેવી રીતે કે જ્ઞાન જેને જાણે છે તો એ પોતાનામાં તન્મય રહીને થાય છે, ઘડિયાળને જાણે છે તો ઘડિયાળમાં અતન્મય રહે છે, એનો શુદ્ધ સ્વભાવ છે. જડને જાણવાથી જડ થતો નથી અને રાગને જાણવાથી રાગ થતો, અરે માનવાથી બી નથી થતો. જાણવાથી છોડો, ગમે એટલો કે ગમે એટલો મતલબ કે શું કહેવાય એમ કે જ્ઞાનની સામે બહિષ્કાર કર્યો જ્ઞાનનો, હે ને? શું બહિષ્કાર કર્યો આપણે? ને હું તો દેહ છે એ જ હું છું, તો પણ કે તું જડ થયો નહીં. તું એ વખતે બી મિથ્યાત્વથી તન્મય થઈને નથી જાણતો જ્ઞાન, એ વખતે બી જ્ઞાન ગાયકથી જ તન્મય છે, એ બાકી અતન્મય છે. કેમ કે નામો તત અતત નામનો સ્વભાવ. માનો કોઈ બી કોઈ વસ્તુ આપણે સંયોગનો વિયોગ થઈ જાય છે તો આત્માનો નાશ થાય છે. કોઈનું જયારે અહીંયાથી દેહનો વિયોગ થાય ત્યારે શું કહીએ છીએ આપણે? સ્વર્ગવાસ ગયો એમ કે મરી ગયું એવું છે. એનો અર્થ શું થઈ ગયો? કેમ કેમ મર્યો નહીં? કેમ કે આત્માનો એક અસત નામનો સ્વભાવ છે કે પરચતુષ્ટયનો આત્મામાં અભાવ છે, જેથી શરીરનું જવું થાય કે રહેવું થાય કે ત્યાંથી આત્માનું જવું થાય એનાથી આત્મામાં રંજ માત્ર ફરક પડતો નથી. એટલે આત્મા કેવો છે? સ્વચતુષ્ટયથી સતરૂપ છે, પરચતુષ્ટયથી અસતરૂપ છે, એવું જ્ઞાનમાં પ્રકાશિત થાય છે. માલુમ પડ્યું ને? હમણાં જ્ઞાનમાં પ્રકાશિત થાય છે અને એવું જેવું જાણવું થાય છે, જેમાં એ જાણવું થાય છે, એનું જે જાણવું થાય છે એ મારી સત્તા છે, એ મારી હયાતી છે, શુદ્ધ સત્તા છે, એવી એવા અનંત ધર્મોની સિદ્ધિ જ્ઞાનમાં થાય છે. એટલા માટે એમ કહે, ચિંતા નહીં કર. કેટલો મોટો પરિચય છે, જેવી અહીંયા લખ્યું એટલું સરસ લખ્યું છે કે જ્ઞાનમાં અન્ય દ્રવ્યો પ્રતિભાસે છે. અપ્રતિભાસનો શબ્દ મેં લાસ્ટ ટાઈમ કહ્યો હતો, પ્રતિભાસનું ને જાણવું લોકો અલગ અલગ એક જ છે. પ્રતિભાસ થવો કે જાણવું બે એક જ વાત છે, અલગ અલગ નથી. કદાચિત કોઈ અપેક્ષા કોઈ અલગ કરે તો પણ એમના કોઈ ફેર પડતો નથી. એ રીતે છે, જ્ઞાનમાં અન્ય દ્રવ્યો પ્રતિભાસે છે. તે તો આ જ્ઞાનની સ્વચ્છતાનો જ સ્વભાવ છે, નેચર છે, સ્વભાવ છે. એ સ્વભાવ એનાથી અલંગ શાસન છે ને, એનું ઉલ્લંઘન નહીં કરી શકે. નહીં જાણે એવું ક્યારે નહીં બને, હે ને. ઊંઘ હોય તો બી, મતલબ કે કોમામાં હોય તો બી, અને કાં તો વિગ્રહ ગતિમાં હોય તો બી, જાળમાં હોય તો બી, એક ઇન્દ્રિયના જેટલું જ્ઞાન ખુલ્લું હોય તો બી, દુનિયામાં એવું એક એક કર્મ નથી બન્યું કે જે જ્ઞાન પર સંપૂર્ણ આવરણ કરે. જ્ઞાન સ્વભાવ છે, પ્રગટ સ્વભાવ છે. એ રીતે જો આમ હોવા છતાં જ્ઞાનમાં અન્ય દ્રવ્યોનો પ્રતિભાસ દેખીને, હવે જુઓ આ લોકો જ્ઞાનને પરગેઓ સાથે પરમાર્થ સંબંધ છે એવું માનતા થતા જ્ઞાન સ્વરૂપથી ચ્યુત થાય છે તે તેમનું અજ્ઞાન છે. સિમ્પલ છે, બરાબર છે. જ્ઞાનને પરગેઓ સાથે પરમાર્થ સંબંધ છે. પરમાર્થ શબ્દ ડાલ્યો, ઉપચારથી કહો તો કહો, હે ને, એ રીતે છે. પણ પરમાર્થ સંબંધ છે એવું માની, અને એ રીતે ઓર બી છે. આનો તો જેટલું પ્રવચન કરીએ એટલું ઓછું છે. આમાં તો જો આગળ કાઢો તમે 516 નંબર. સુદમેની દ્રષ્ટિથી જોવામાં આવે તો કોઈ દ્રવ્યનો સ્વભાવ કોઈ અન્ય દ્રવ્ય રૂપે થતો નથી. વાત એ જ સિદ્ધિ કરવી, થતો જ નથી ભલે એને ગમે એટલો પ્રતિભાસ. હજુ હવે ચાંદનીનું ઉદાહરણ આપ્યું છે. જેમ ચાંદની પૃથ્વીને ઉજ્જવળ કરે છે કે નહીં, હા, એ મારે આ પૂછવું પડે દરેક સભામાં. જો પરને જાણતો જ નથી તો આગળ ચર્ચા શું કરીશું. પરને જાણે છે તો એમાં બે વાતો ઉભી થાય છે, કે જાણવાનું ભૂલીને પર જોડે સંબંધ કરે છે એક, એટલે એમાં સંસાર ચાલુ થાય છે. પણ અને બીજું, જાણવા છતાં એ રૂપે થતો નથી તો મુક્તિનો માર્ગ ચાલુ થાય છે. એક જ જગ્યા બે, એક જ સ્પોટમાં બે વસ્તુ ખુલે છે, ખ્યાલમાં આવે. પરંતુ જાણવાનો તો નિષેધ કરી નાખ્યું તો પછી શું છે. 14 ભંગ લખવા પડ્યા પરિશિષ્ટમાં, હે ને. એ રીતે છે, ખોટી બીમારી નહીં રાખવાની, ઠીક નથી એમ. કે જો એ પરને જાણે છે ને ત્યાં તો તકલીફ થાય છે, જાણે છે એટલે તકલીફ થાય છે. અરે જાણવે જાણે છે ને એમાં પ્રસંગ ઉભો થાય છે, અને મોહ તૈયાર છે, હે ને. તો જાણવાનું જે ભૂલી અને જે જાણવામાં આવવાવાળા પદાર્થો સાથે, અરે જાણવાનો કારણ બી પરને માને છે. ગુરુથી જ્ઞાન થાય છે, શાસ્ત્રથી જ્ઞાન થાય છે, હે ને. વ્યવહારની ના નથી પણ પરમાર્થથી એમ માને છે. આવે ને પરમાર્થ શબ્દ. આપણને એવું નથી લાગતું કે આપણને ગુરુદેવથી સમજણ પડી. હમણાં તો કેટલો મહિમા કર્યો. જો એ ગુરુદેવથી જ્ઞાન થાય છે માનીએ ને, એમાં ગુરુદેવનું અપમાન છે. હવે તમે સમજી લેજો, ગુરુદેવનું બહુ મોટું અપમાન એ છે. હવે આપણને તો એવું લાગે છે ને, પરમાર્થ એવું લાગે એ ના હોત તો આપણું શું થાત. હવે આ અધ્યાત્મ પેલું જે હતું ને, એક પ્રકારથી રાગનું પ્રકરણ હતું, શું થાત. ચેતન ચેતન જ રહેત ને, જડ થઈ જાત. તો એ રીતે એટલું આપણને પરમાર્થ ઉપચાર છે, હે ને. જયારે બી મેં તો બોરીવલીની સભામાં આમ કહું ને, તરત બે જણ તો બોલે, ભાઈ ઉપકાર તો ખરો ને, ના રહેવાય એને. અત્યારે મારે એ નથી સમજાવું, અત્યારે મારે ચરણની વાત નથી કરવી. ઉપકાર કરી શકે છે કે નહીં બતાવો. સર્વજ્ઞ ભગવાન આપણને મોક્ષ પમાડી શકે છે, હે ને. નિમિત્ત જે અથવા વ્યવહાર છે પરમાર્થને પમાડે કે બતાવે, તો ભાઈ પમાડે વાત ક્યાંથી લાવે. સિદ્ધાંતમાં જ નથી તું, હે ને. કમ પમાડે કોઈ દિવસ, બતાડે. અને બતાડે બી એ એટલું સ્થૂલ કથન છે, જયારે આપણે જોઈએ ત્યારે બતાડે એનો આરોપ આવે. બાકી કોણ બતાડે. ભગવાનની તો નિરિચ્છાથી વાણી ખરે છે. ઈચ્છા બી નથી કે હું જણાવું તમને. અને આગળ આવવાનું છે, આગળના કલશમાં પહોંચી જશું તો એ વાણી છે. એવી દુશ્મનની પાર્ટીનો સદસ્ય છે. જ્યાં સુધી સહયોગ જે વચનયોગ રહે છે ને, ત્યાં સુધી આગળ નથી વધતા. અયોગી કેવી થાય છે, પછી જે 5 સ્વરના કાલમાં સિદ્ધ અવસ્થામાં જાય છે. જ્યાં સુધી વચનયોગ રહે છે, પાછું અનિચ્છાય છે તો બી, અને એ પુણ્યકૃત પરિસ્થિતિ છે. હલાવે કે નહીં? એ પુણ્યકૃત વ્યવસ્થા છે, એ પુણ્યની વર્થી દેન છે વાણી, પણ આપણા માટે ઉપયોગી છે. ક્યાં કે ચૈતન્યને અનુસરીને આવે છે ભગવાનની વાણી, એમને અનુસરીને અનુસરી એટલે જેમ છે એમ કહે. અંદરમાં આત્મા કલ્યાણને પ્રાપ્ત થાય છે, મોહને અભાવ થાય છે, તો એ વાણી વડે એવી પ્રકારની આવે છે. અને આપણે અંદરમાં મોહ હોય તો વાણીમાં બી એવી જાતિના પ્રકાર આવે છે કે બકવાસ જેવું લાગે. આપણે કેટલો બકવાસ કરીએ છીએ, આપણે સમજમાં આવે છે કે નહીં? એ રીતે છે ને, આ બધા કલર સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર છે, પ્યોર જ્ઞાનનો અધિકાર છે. અહીંયા રંગમંચ સમાપ્ત થઈ ગયો. આગળ બધા રંગમંચ હતા, નિજરા સમારે બધા રંગમંચની વાત હતી, હવે તો પ્યોર જ્ઞાન પ્રગટ થઈ ગયું. વિશુદ્ધ જ્ઞાન, સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર હે ને. એ રીતે જો જેમ ચાંદની પૃથ્વીને ઉજ્જવળ કરે છે, પરંતુ પૃથ્વી ચાંદીની જરા પણ થતી નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું થતું નથી. એ કેમ લેવું પડ્યું? કે ચાંદની પૃથ્વીને પ્રકાશે છે તો અમને એમ લાગે છે કે ચાંદની જ વાસ્તવમાં પૃથ્વીનું અંગ છે. અમને એમ લાગે છે કે બે એક જ છે, પણ બંને એટલું પૃથક પૃથક ને સ્વાધીન કાર્ય છે કે બંને વચ્ચે કોઈ લેવા દેવા નથી. પણ પ્રકાશે છે, કેમ કે ચાંદની પૃથ્વીને પ્રકાશવું એનો ધર્મ છે હે ને. એટલે પ્રકાશે છે. જો જેમ ચાંદની પૃથ્વીને ઉજ્જવળ કરે છે પરંતુ પૃથ્વી ચાંદીની જરા પણ થતી નથી, તેમ જ્ઞાન ગેને જાણે છે પરંતુ ગે જ્ઞાનનું જરા પણ થતું નથી. અને વાસ્તવમાં જે ગે સંબંધી જ્ઞાન થાય છે એ ગેઓનું જ્ઞાન નથી. ગેઓનું જ્ઞાન નથી એટલે નથી જાણતો એમ નહીં, એ જ્ઞાનનો સ્વામી જ્ઞેય નથી. એ જ્ઞાનનો સ્વામી કોણ છે? જ્ઞાન. એ આત્માનો જ્ઞાન સ્વભાવ હોવાથી તેની સત્તામાં ગે સ્વયં ઝળકે છે, બહુ સ્વયંક. જ્ઞાન સહજ છે, કેમ કે સ્વભાવ છે, જાણવું સહજ છે. એને સહજ જાણ એ અનુભૂતિ છે. ના ખ્યાલ આવે? ફરીથી બોલું છું, બહુ ઉપયોગી કથનો છે. જ્ઞાન કરવા માટે કેટલી તાકાત લગાવી પડે છે? સહજ થાય, બસ સહજ થાય, નિખાલસ છે, સહજ થાય. હવે જે સહજ જ્ઞાન થાય છે એને સહજ માન, સહજ જાણ. તો આપણે સહજ નથી જાણતા? આપણે તો કેટલા આગમના આધારો લઈએ છીએ, વિકલ્પો કરીએ છીએ, એને શિબિરો કરીએ છીએ, કોને જાણવા માટે? જ્ઞાન સહજ છે, તેને સહજ જાણ, સહજ જાણવાનો અનુભવ છે. એના પહેલા હશે આ બધી ભૂમિકા, પેલા શિબિરોથી વિકલ્પોથી, કેમ કે બહુ દૂરસ્થ કરી નાખ્યું છે આપણે, બહુ એને એટલા દૂર એટલા વિમુખ થઈને બેઠા છીએ આપણે કે એ બાજુ ઉપયોગને લગાવવા માટે જ્ઞાનીઓએ અનેક એંગલો અનેક દ્રષ્ટિકોણથી આપણને સમજાવ્યા છે કે તું ક્યાં સુધી બહાર જોઈશ. ઉપયોગ ઉપયોગમાં છે, ક્રોધાદીમાં ઉપયોગ નથી, બહાર જતો જ નથી. આ આત્મા પોતાના ચતુષ્ટયની બહાર નહીં મળે, આકાશના ક્ષેત્રમાં છે. એ વાસ્તવમાં બહુ સ્થૂલ કથન છે, ઉપચારનું કથન છે. આકાશના પ્રદેશોને અડતું જ નથી. આ પોતાના અસંખ્યાત પ્રદેશીમાં અનંત સંપત્તિ અનંત ગુણથી અખંડ રૂપે બિરાજે છે. હર સમય અનાદિ અનંત હર કાલખંડમાં પોતાની મોજુદગીને પ્રસિદ્ધ કરવા વાળું જ્ઞાન આપણને બતાવે છે કે તું ભગવાન છે. એનથી વધારે શું બીજી વાત? આ છે આત્માનું સ્વરૂપ. સમજમાં આવે છે? થોડું ફાસ્ટ થઈ જશે ક્યારેક. બહુ અદભુત માર્ગ છે. મને એમ લાગે છે કે આપણને આપણે બારમાં આપણે કોઈ આપણે કામ કરવાની જરૂર જ નથી, કોઈ જગ્યાએ જવાની જરૂર જ નથી ખરેખર. એટલે ખ્યાલ આવે કે મુનિ બનીને મોક્ષ જવા માટે આ જીવન મળ્યું છે એને ક્યાંક ફસાયા છે આપણે 100% હે ને. સમ્યક દર્શન પૂર્વક મુનિ બનીને મોક્ષ જવાની વાત છે ને. આ રીતે મને બહુ સવારે આ બહુ મને આ કહે કે કેમ શું થયું છે બહુ યાદ આવે. ગુરુદેવશ્રીએ જે વાત કરી છે એટલી વાત કરી છે કે મને એમ લાગતું હતું હું પ્રવચન નહીં કરી શકું, ઇમોશનલમાં પ્રવચન ના થાય. મને એવું લાગતું હતું હું કહી દઉં ફોન કરીને કે આજે નહીં થાય પ્રવચન. એટલી એટલું એટલી નિકટતા વર્તતા એટલું આપણને એમ લાગે કે કમાલ છે, કમાલ છે હે ને. ક્યાંય એમ લાગે કે આ ક્યાંય બહાર એક એક ડગલું બી ભરીને ન જવું, એમ અહીંયા જ ઠેરી જાય, સમય ઠરી જાય એવું લાગે, એમ એવો એવો એવું મહેસૂસ થાય. ખરેખર આત્માનું સ્વરૂપ ઉત્કૃષ્ટ છે હે ને. એ પડ એવું લાગે કે આ બસ અહીંયા સમય ઠેરી જાય એવું લાગે આપણને. અને એવું બસ રાગનું સ્વરૂપ છે. રાગમાં એવા વિકલ્પો આવે પણ એ સ્વરૂપ સંબંધી વિકલ્પો હોવાથી, આત્મલક્ષી વિકલ્પો હોવાથી એનું સ્થાન જીનવાણીમાં વ્યવહારના રૂપથી આપવામાં આવ્યું છે. એટલા માટે છે એ રીતે આખી મેથડ આ રીતે છે. જો હા આત્માનો જ્ઞાન સ્વભાવ હોવાથી તેની સ્વસ્થામાં ગે સ્વયં ઝડકે છે, પરંતુ જ્ઞાનમાં તે ગેનું પ્રવેશ નથી. કેમ કે પરંતુ એ ઘેના કારણે જ્ઞાન છે એમ નથી. આ ગુરુદેવજી એક ખુલ્લો ભાવાસન ગેના કારણે જ્ઞાન છે એમ તો નથી, પણ જ્ઞાન થયું એટલે ગે છે એમ પણ નથી. દરેક ચીજો સ્વાધીન છે. ગેને લઈને કોઈ જ્ઞાન પોતાને ભૂલી જાય છે એમ નથી, હે ને. મોહમાં જે જ્ઞાનને ભૂલી અને વાસ્તવમાં પોતાનું અહિત કરે છે. કોઈ એવું નથી કે ભાઈ કોઈ જોયું એટલે કઈ આપણું એને રાગ થયો એમ નથી. જાણવાથી કોઈ જાણવાના લોભમાં સગળો સંસાર, જાણવામાં સગળો સંસાર નથી. જાણવામાં સંસાર હોય તો સૌથી મોટા સંસારી અર્યંત સિદ્ધ ભગવાન હોય. જાણવાના લોભમાં સગળું સંસાર છે. લોભ છોડી દે અને જાણવાના સ્વભાવને માં જાણવાના સ્વભાવને સ્થાપના કરે તો લોભ નહીં રહે. જ્ઞાનમાં જ્ઞાનની સ્થાપના કરવાની છે. જ્ઞાનને મતિ જ્ઞાનમાં બી સ્થાપવાનું નથી. જ્ઞાનને જ્ઞાન સામાન્ય જ્ઞાન સ્વભાવમાં સ્થાપના કરવાની છે. એવું સ્વરૂપ છે. જો હજુ એક કલશ થોડો વાંચી લઈએ, હે ને. એમ છે, જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનરૂપ ન થાય. શું કહ્યું આ? ક્યારે થશે જ્ઞાન જ્ઞાનરૂપ? કયા ચોગડિયામાં થશે અક્ષયભાઈ, બતાવો. તો આપ એમ કેમ લીધું જ્ઞાન જ્ઞાનરૂપ ન થાય? એટલે જ્ઞાનમાં તો જ્ઞાનની સ્થાપના નહીં કરે. જે જ્ઞાનનું જાણવું થાય છે, જાણવું થાય છે, એનું જે જાણવું થાય છે એ તરફ તારું ધ્યાન નહીં જાય તો ઘે ઉપર ધ્યાન જશે. પછી શું કરીશ? પંચાત કરીશ. આ સારું છે, આ ખરાબ છે, આ મારું છે, આ તારું છે, આમ કરવું છે ને આમ કરવું છે, આમ કરું. શું કરીશ? શું કરીશ એમ. ખરેખર બોરીવલીમાં એકવાર જે મંદિરના ચાલે છે ને જબરજસ્ત પ્રોગ્રામ, તો એકવાર પ્રવચનમાં કહ્યું મેં કે મંદિર બનાવવું અને ભગવાનની પ્રતિમાઓ લાવીને સ્થાપના કરવી, એના કરતા સ્વયં ભગવાન બનીને વેદી પર સ્થાપિત થઈ જાય આ બધું ઝંઝટ જાય, ખ્યાલ આવે કે નહીં? એને એટલી તારામાં તાકાત છે એ રીતે ક્યાં સુધી મંદિરો બનાવડાયશે? એ રીતે જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનરૂપ ન થાય, ઘે ઘેરૂપ ન થાય, હે ને. એને ઘે ઘેરૂપ ન, એટલે ઘેમાં પ્રયોજન ભાષિત થશે ત્યાં સુધી આત્મકલ્યાણ નહીં થાય. ઘેનું ઘેરૂપ થવું એટલે ખબર છે, ન જાણવું એમ નહીં, જાણવામાં આવે પણ એમાં પ્રયોજન ભાષિત ના થવું. અને આપણે કઈ બી ચીજ જાણવામાં આવે ને તો જાણવાનું જે થાય છે એ તરફ તો ધ્યાન જ નથી થતું, હે ને. પણ એ બસ આ ગેમમાં આમાં કઈ રીતે પ્રયોજન ભાષે છે. આ છે કરોડની છે, આ છે આ બ્રાન્ડેડ છે, આ છે આ પહેરીએ તો સ્ટેટસ થાય, આમ છે તેમ છે, હે ને. એ બધું હોય ને, અંબાણી એના છોકરાને કેટલા રૂપિયાની ઘડિયાળ આપી, એટલી ચર્ચાઓ થાય. અરે કરવું શું છે તારે, હે ને. આપી હતી ને કે મને ખબર નહીં, બધા વાતો કરે ને બિલ્ડિંગમાં આજુબાજુ, આટલા કરોડની ઘડિયાળ હલાવે કે નહીં? તો તરત જ એ ગે પ્રત્યે બસ એમ છે આમ છે તેમ છે, એ રીતે બહુ બગાડ થઈ જાય છે ઉપયોગનું એ રીતે, હે ને. જ્યાં સુધી જ્ઞાનનું જ્ઞાનરૂપ ન થાય, એટલે જ્ઞાનમાં તને જ્ઞાન થાય છે, એ જે બી ઘેઓનું જાણવું થાય છે એ જ્ઞાનનું જ જાણવું થાય છે, એ ગાયક જ છે, એને એ તરફ તું નહીં આવે તો કહે છે. અને જ્ઞાનમાં કોઈ તને પ્રયોજન ભાષિત થશે ત્યાં સુધી શું થશે? રાગદ્વેષ થશે, ખ્યાલ આવે કે નહીં? એ રીતે છે. મેં પેલું કાલે કહ્યું હતું ને કે વિમાન પડ્યું તો એ સારું થયું કે ખરાબ થયું કે બરાબર થયું? સારું થયું એ દ્વેષ, એમાં દ્વેષ ઉત્પન્ન થાય છે, હે ને. ખરાબ થયું, અરે બહુ ખરાબ થયું, ત્યાં રાગ ઉત્પન્ન થાય છે. પણ બરાબર થયું ત્યાં રાગદ્વેષ નથી થતા. કે એમ જ છે, એનું સ્વરૂપ જ છે, એમાં કોઈ મરતું જ નથી. અને જે આ પર્યાયની સમાપ્તિ કાળ હતો, એ પર્યાયનો સમાપ્તિ કાળ આવી ગયો, એક સમયની પર્યાયનું એ સ્વરૂપ જ છે. તો કરવાનું શું? કોઈ વિકલ્પ કરી અને રાગદ્વેષ કરીને પોતાનો સંસાર વધારવાની જરૂર નથી. આ રીતે જો જીવન થઈ જશે તો ગેરંટીથી એને ભગવાનના દર્શન થશે. ભગવાન આત્માના બી દર્શન થશે ને ભગવાનના દર્શન થશે. ત્યાં સુધી આ ભગવાનના દર્શન પણ જૂઠા છે, આડંબર છે. શું વાત કરો છો? સમ્યક સન્મુખ હોય તો વ્યવહાર બી ખરો. જો આત્મદર્શન કરવાનો એજન્ડા હોય તો પૂર્વમાં કરવામાં આવેલો, નિશ્ચયના પૂર્વમાં કરવામાં આવેલો વ્યવહાર, એને પણ વાસ્તવમાં ઉપચારથી વ્યવહાર ધર્મ કહેવાય. ખ્યાલ આવે? એ રીતે છે. માનલો કે કોઈ હીરાની ડબ્બી, બરાબર છે. આપણે ડબ્બી એટ્રેક્ટિવ આવે એમ, જેમાં હીરો મૂકીએ, ડબ્બી બી સોલિડ હોય, પણ એમાં હીરો મૂકવાનો હોય અથવા એમાં હીરો હોય તો હીરાની ડબ્બી કહી શકાય. પણ એના એમાં હીરો હોય કે એને મૂકવાનો હોય, ખાલી ડબ્બી બતાવવાની હોય તો એને શું કહેવાય? આડંબર કહેવાય, છલ કહેવાય, માયાચારી કહેવાય, અનંતાનુબંધી કહેવાય. બાકી તમે સમજી લેજો, ખ્યાલ આવે છે? એટલી જબરદસ્ત ચર્ચા છે, એમ છે. જો જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનરૂપ ન થાય, ઘેર ઘેરૂપ ન થાય, ત્યાં સુધી રાગદેશ ઉપજે. રાગદેશ ઉપજે, કોઈ ઘેરમાં પ્રયોજન ભાષે, કોઈને હટાવવામાં પ્રયોજન ભાષે, કોઈને રાખવામાં પ્રયોજન ભાષે. હટાવવામાં પ્રયોજન ભાષે એમાં દ્વેષ થાય, રાખવામાં પ્રયોજન ભાષે એમાં રાગ થાય, તો એમાં રાગદેશ થયા રાખશે. અને ખરેખર થાય શું છે તો કે જાણવું થાય છે, અને જેનું જાણવું થાય છે એનું બી જાણવું થાય જ છે. તને ખબર જ છે કે તું જાણવા વાળો પદાર્થ છે, તો શું કામ પછી જાણવામાં આવેલા પદાર્થો પછી બતાવે છે? એ રૂપે થયું તે તને જાણવામાં આવ્યું તો તારામાં ઘૂસી ગયું, તું એ પ્રમાણે પરિણમી ગયો. રાગ થયો, જાણવામાં આવ્યો તો આત્મા રાગી થઈ ગયો, હે ને? નથી થતું, એકબીજાની સાથે કોઈ સંબંધ નથી. તો શું કામ તું સંબંધની કલ્પના કરે છે? શું કામ તું મતલબ કે સંસાર ભાવ ક્રિએટ કરે છે? તો કે જ્યારે આ જ્યારે એને ભેદ જ્ઞાન, જેનું મૂળ ભેદ વિજ્ઞાન છે, જે અનુભૂતિનું આધાર ભેદ વિજ્ઞાન છે, એવી અનુભૂતિ થશે ત્યારે આ જીવ પ્રતિબુદ્ધ થઈ જશે. પ્રતિબુદ્ધ એટલે જ્ઞાની થઈ જશે, એટલે એના સુખનો પ્રારંભ થઈ જશે, એમ ચર્ચા આપણે ત્યાં લીધી હતી. જો માટે આ જ્ઞાન અજ્ઞાન ભાવને દૂર કરીને, માટે આ જ્ઞાન અજ્ઞાન ભાવને દૂર કરીને જ્ઞાનરૂપ થાઓ, કે જેથી જ્ઞાનમાં જે ભાવ અને જે ભાવ અને અભાવરૂપ બે અવસ્થાઓ થાય છે. એ બે અવસ્થાઓ કઈ? ભાવ અને અભાવરૂપ, રાગ દ્વેષ. ભાવરૂપને રાગ કહ્યો અને અભાવરૂપને દ્વેષ કહ્યો. આના પરથી મને ગુરુદેવસિંહની એ વાત યાદ આવે કે આપણને તાવ આવે છે, બરાબર છે? તાવ આવે છે, તાવ મટાડવાનો જે ભાવ છે ને એ દ્વેષ ભાવ છે. એનો અભાવ કરવો છે ને, એને હટાવવો છે ને, દ્વેષ ભાવ છે. એકવાર બોલેલા પ્રવચનમાં કે એ દ્વેષ છે. અને આપણે રાગ મટાડવાનું શું કહીએ છે? કર્તવ્ય. અરે તાવ મટાડવાનું શું માનીએ છીએ આપણે? કર્તવ્ય. આખી દુનિયા તાવ મટાડવાનો પ્રયાસ કરે, સગાવાલા બી આવી જાય કે જલ્દી મટાડો, આ તો કોરોનામાં ઘૂસી જશે. કેટલી બધી તકલીફો, ક્યાંય કશું છે નહીં, એ બધું છલ છે. જુઓ ને, મને મને જે જીવનમાં, જે મારા જીવનમાં જે ઘટના ઘટી હતી એ વખતે આ જે આ તત્વ એટલું કામ આવ્યું, અત્યારે બી આવે, હર સમય આવે છે, એટલું ઉપકાર લાગે જ્ઞાનીઓનું. મજામાં રહી શકાય, નોર્મલ રહી શકાય. તમે તબિયત પૂછો ત્યારે ખબર પડે કે બીમાર હતો, અને એવું થઈ જાય સ્વરૂપ. તો કોઈ પૂછે કે ભાઈ કેમ છો, તો એક વાર વિચારવું પડે કેમ, શું થયું હતું. એ તત્વનો એટલો પ્રભાવ રહે છે અક્ષયભાઈ, ખરેખર વિચાર કરજો તમે, એટલો પ્રભાવ રહે. બે ચાર મહિના થયા ને તબિયત કેમ છે, તો એક વાર વિચારવું કરો ક્યારે બીમાર પડ્યા હતા, કોણ બીમાર પડ્યું હતું. એ તો અંદરની શ્રદ્ધા છે, ક્યારે બીમાર પડ્યા હતા લોક વ્યવહાર છે. હલાવ્યો ને, તો એ આખો કન્સેપ્ટ આપણા હૃદયમાં હોય ને તો ખરેખર એ જીવ, એ આપણે જ્ઞાનીઓના ભગવંતોના નિકટમાં રહેવું બહુ જરૂરી છે, હે ને? બાકી કોઈના નિકટમાં નહીં, હે ને? સ્વભાવમાં કાયમ રહેવું, અને ક્યાંક નિકટ રહેવાનો પ્રસંગ આવે તો ભગવંતોના નિકટ રહેવું. એટલે આ તત્વમાં નિકટમાં રહેવું, એની ચર્ચાના નિકટમાં રહેવું, એ જે પૌરુષ મળે છે, એ જે તાકાત મળે છે, અને એ વાસ્તવમાં જે વીર્યનું બલ અંદરમાં, એમ લાગે કે બસ સંસારનો કિનારો નિકટ છે. દીર્ઘ સંસાર આપણે આપણા બધાને ના હોઈ શકે. જેને આત્મા ગમે એને દીર્ઘ સંસાર હોઈ જ ના શકે. અલ્પ સંસારી જીવો બેઠા નહીં, વિચાર કરજો. જો હા, જેથી જ્ઞાનમાં જે ભાવ અને ભાવરૂપ, જે રાગ અને દ્વેષરૂપ વ્યવસ્થાઓ થાય છે તે મટી જાય અને જ્ઞાન પૂર્ણ સ્વભાવને પામી જાય, એ પ્રાર્થના છે. ગજબની પ્રાર્થના છે. ખ્યાલ આવે કે નહીં? જો બસ આપણે પૂરું કરીએ છીએ, આ જે બીજો પડાવ છે, તો શું નક્કી કર્યું કે જે બી કોઈ વસ્તુ જાણવામાં આવે છે, જે અનુભૂતિનો આધાર કર્મ ને નુકર્મ છે, એ એનામાં છે, પૂદગલથી અભિન્ન છે. અને જાણવામાં જેમાં જેમાં આવ્યું એ જ્ઞાન મારાથી અભિન્ન છે. એનો અર્થ કે મારે અને એ રાગાદી ભાવ હોય અથવા જે બાહ્ય સંયોગમાં હોય એની સાથે મારે દૂર દૂરનું સંબંધ નથી. એને લઈને મારી કોઈ કામ પ્રયોજન સધાતું હોય એવું નથી. પણ જેમાં જાણવું થાય છે, એવું જે જાણવું થાય છે, એવું અભેદ અનુભૂતિ આત્માની અને રાગાદિથી ભેદજ્ઞાન રૂપ અનુભૂતિ, એ ભેદજ્ઞાન જ્યોતિનું જે અસલ સ્વરૂપ છે, એના આધાર ઉપર અગર જો ભેદ વિજ્ઞાનના આધાર ઉપર જો અનુભૂતિ છે, તો એ જીવ કેવો છે? પ્રતિબુદ્ધ છે. એની ચર્ચા અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ આ ગાથા. અને હવે કાલે આપણે ડાયરેક્ટ જે આના પછીનો કલશ ભેદજ્ઞાન જ્યોતિ જે છેલ્લી કહી ને, એનો કલશ આચાર્ય અમૃતચંદ્ર દેવી લખવો પડ્યો, વાચન કરીને હું સમાપ્ત કરું છું, બરાબર? કથમપિ લભંતે ભેદ વિજ્ઞાન મૂલા મચલિત અનુભૂતિ એ સ્વતો વાન્યતો વામ પ્રતિફલન નિમગ્ન અનંત સ્વભાવ અનંત ભાવ સ્વભાવે મુકુરવદ વિકારા સંતતમ સ્યુસ્તૈવ.
જેટલી વાતો હમણાં કરીને એ બધી વાતો આ કલશમાં છે, એની ચર્ચા સંક્ષિપ્ત રૂપથી કાલે કરીશું.
સહેજાનંદી સોદ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ, સહેજાનંદી સોદ સ્વરૂપ.